તારીખ 19/3/1988, પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 340 અને 341 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 258.
અભિપ્રાય તો કેવો છે કે રાગ કરવા જેવો નથી, અભિપ્રાય છે. ચાલતા રાગ ઉપર થતો નથી તો રાગ સંમત છે, સૂક્ષ્મ દોષ છે. બુદ્ધિપૂર્વક તો અભિપ્રાય રાગ કરવાનો ન હોય, એટલે કોઈ એમ તપાસે કે મારો અભિપ્રાય રાગ કરવાનો છે કે નહીં, તો એને એમ નહીં, હું રાગ કરવા માગતો નથી, રાગ કરવો તે ધર્મ નથી, રાગ કરવો તે આત્માને માટે હિતરૂપ નથી, મારો સ્પષ્ટ અભિપ્રાય છે એમ બુદ્ધિપૂર્વક લાગે. સાચું ક્યારે કે જ્યારે ચાલતા રાગ ઉપર નિષેધ આવે, ચાલતો રાગ દુઃખમય લાગે, એની મલિનતાથી ખસવું અને હટવું એવો કોઈ પ્રયાસ ચાલુ થાય, જેમ કોઈ દાજે તો ખસવું મન થાય, એમ રાગથી દાજે બહુ ઓછું એમ લાગે એને, ત્યારે લાઈન બરાબર છે. ત્યાં સુધી રાગથી છૂટવાની લાઈન નથી. પરિણામની જે ચાળ છે, વિતરાગ માર્ગ, વિતરાગ પરિણામ થવા, વિતરાગનો ભાવ, તે ઉપાયને માર્ગ છે. એમાં રાગ છે, એનો દુશ્મન છે, વૈરી છે, એની સાથે મૈત્રી છે, ત્યાં સુધી એને સંમત કરે છે. અને જો એને દુશ્મન જોવે છે તો એને એનો નકાર, એનો નિષેધ, એનો દુઃખ એ થાય છે, એ સંબંધીની આકુળતા આવ્યા વિના રહે એને બધ છે. પોતે ઘરના વૈદ છે, આમ થવું જોઈએ એમ કયો તમે કર્મા, અને ધારો ગુણ થાય કર્મમાં છતાં સીધો નકારાવા વગર લે છે કે આમ ન થવું જોઈએ વાત છે અને કેમ થાય છે. એમ જે રાગ ન થવો જોઈએ, રાગ કરવા જેવો નથી, કરવું કરાવવું એક રાગ માટે કરવાનું કે નથી, એથી વધારે તો જીવ એ ગુણ કરે છે ક્યાંક બુદ્ધિપૂર્વક ની પણ, કે કોઈ રાગ એને સારો લાગે છે, આ ભાવ મને બહુ સારો આવ્યો, મેં આજ પૂજા કરી ત્યારે મને બહુ સારો ભાવ આવ્યો, ભાવમાં તો રાગ થયો હોય છે, શું આ સ્વાધ્યાયમાં મને બહુ સારો ભાવ આવ્યો, આજ ફલાનું કાર્ય કર્યું મને સારો ભાવ આવ્યો, પ્રશસ્ત હોવા છતાં અપ્રશસ્તની અપેક્ષાએ એને ઠીક ભીણા છે, પણ સ્વભાવ ભાવની અપેક્ષાએ, શુદ્ધ ભાવની અપેક્ષાએ તે પ્રશસ્ત નથી પણ અપ્રશસ્ત છે.
બરાબર,
સમયસારમાં ભગવાન કુમકુંદાચાર્યદેવ પુણ્ય પાપનો અધિકાર એક લખે છે. શું અધિકારનું નામ છે? પુણ્ય પાપ અધિકાર. તો કે અશુભ તો કુસિમ છે, અશુભ છે તે કુસિમ છે, અને શુભ છે તે સુસિમ છે. સંયમાદી ગુણો હોય છે. તો પોતે પ્રશ્ન કરે છે કે જે ભાવ જીવને સંસારમાં પ્રવેશ કરાવે એને સુશીલ કેમ કહીએ? પોતે પ્રશ્ન કરે છે કે જે ભાવ સંસારમાં દાખલ કરાવે, સંસારમાં પરિભ્રમણ કરાવે એને અમે સુશીલ કેમ કહીએ? લોકો ભલે લૌકિક દ્રષ્ટિએ એને સુશીલ કહે, તત્વ દ્રષ્ટિએ તો એ બંને કુશીલમાં જાય છે. એમ કરીને એક મોટો પ્રસિદ્ધ દ્રષ્ટાંત આપ્યો છે ત્યાં, કે બંને ચાંદાવાળા પુત્રો છે, પ્રશસ્ત અને અપ્રશસ્ત રાગ બંને ચાંદાવાળા પુત્રો છે. ફરક એટલો છે કે એક ચાંદાવાળા ઘરે દારૂ માંસ ખાય છે, એક બ્રાહ્મણના ઘરે દારૂ માંસ ખાતો નથી. પણ એની જાત ચાંદાળની છે, તેથી એ સારો છે ને ચાંદા મટી ગયો છે એવી રીતે કઈ લેવાય
નહીં.
દ્રષ્ટાંત આપ્યો છે એને, ચાંદાની રૂપમાં આપીને દ્રષ્ટાંત આપ્યો છે. હા, એ તો મૂર્તિ બરોબર જગતમાં ચાલી છે. મૂળ જૈન દર્શન સિવાય, સનાતન જૈન દર્શન સિવાય બધે એ ગડબડ છે. એનું કારણ છે કે પોતાનું જે શુદ્ધાત્મ સ્વરૂપ, પ્રશસ્ત અપ્રશસ્ત રાગ રહીત પોતાનું જે શુદ્ધાત્મ સ્વરૂપ એની જાતને ખબર નથી. પોતાની જાતને ખબર નથી એટલે કદાચ સાથે સંબંધ બાંધે છે. એટલે જે જાતે છે એની જાત ઓળખે તો એને એમ થાય કે આની સાથે મૈત્રી હોય નહીં મારે, ક્યાં મારી જાત ને ક્યાં આની જાત. પોતે સિદ્ધપદ સ્વરૂપ, પરિપૂર્ણ વિતરાગ જાતિ સ્વરૂપ, એને રાગની સાથે કેમ મૈત્રી હોય? એને પ્રશસ્ત રાગ એને ઈષ્ટ કેમ હોય? જે બંધન ભાવ છે એને બંધન કેમ ઈષ્ટ હોય? આમ તો સમજે કે સોનાના પાંજરામાં તમને પૂર્યા હોય, પણ તમને જેલમાં નાખ્યા હોય, પણ દરવાજો સોનાનો હોય તો સારું કે નહીં? તમારે જેલની કોટડીમાં માયણું સોનાનું કરાવી દઈએ, પણ તમે જેલમાં જોયો ભાઈ
જેલ જ છે
તો કે ના, સોનાનું માયણું હું મેં ગટકા ભરવા છે એમ કે સોનાનું માયણું શું કામ આવે? જેલમાં પડ્યો એને ત્યાં તો ખ્યાલ આવે છે કે સોનાના વાણા વાળી જેલ પણ નકામી જેલ છે, જેલમાં જવાય નહીં. તો આ પ્રશસ્ત રાગમાં જવું જોઈએ કે નહીં? અપ્રશસ્ત અમે ન કરીએ, પણ પ્રશસ્ત કરીએ કે ન કરીએ? આ મોટી ગરબડ છે
જગતમાં.
પ્રશસ્ત રાગ ધર્મના કાર્ય જ નથી, પણ ધર્મનું કાર્ય તો આત્માનું શૂન્ય દર્શન, શૂન્ય જ્ઞાન, શૂન્ય ચારિત્ર, શુદ્ધ આનંદ, વિતરાગી આનંદ, વિતરાગી સુખ શાંતિ, એ ધર્મનું કાર્ય છે. વસ્તુ સ્વભાવ ધર્મ, ભગવાને એમ કહ્યું કે વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે. આ દેરાસર બંધાવવું ધર્મ નથી, આ પૂજા કરવી એ ધર્મ નથી, નામ સ્મરણ કરવું, ચોવીસ તીર્થંકરનું, પંચ પરમેશ્વરનું એ કોઈ ધર્મ નથી. આ જૈન દર્શન એમ કહે છે બીજા પરમેશ્વરનું બ્રહ્માવિષ્ણુ મહેશનું નામ લેવું તો ધર્મ નથી, પણ ચોવીસ તીર્થંકરનો જાપ કરવો, એ પંચ પરમેશ્વરનો જાપ કરવો એ ધર્મ નથી એમ જૈન દર્શન કહે છે. કઠણ લાગે તો લાગે, પણ હવે એક વખત તો આ સ્વીકારે છૂટકો છે, બીજો કોઈ એમાં ઉપાય નથી. ગુરુદેવે સહેલું કર્યું, ગુરુદેવની કૃપા છે.
છ
છે, વિચારવા જેવો પ્રશ્ન છે. જીવન ઉભો છે અનેક પ્રકારના પ્રશસ્ત અપ્રશસ્ત પરિણામમાં જીવ ઉભો છે. પ્રશસ્ત પરિણામ કરવાનો અભિપ્રાય રાખે, અપ્રશસ્ત પરિણામ ન કરવાનો એવો અભિપ્રાય રાખે, તેથી કાંઈ અપ્રશસ્ત પરિણામ મટી જશે, અશુભ રાગ નહીં આવે. એ પણ આજની બાજી નથી. હાલતા એક સેકન્ડમાં અપ્રશસ્તમાં દાખલ થઈ જશે, અશુભ રાગમાં વાર નથી લાગતી. એટલે ખરેખર પોતાની જાતને ઓળખીને, પોતાના સ્વરૂપને ઓળખીને, સ્વરૂપને અનુકૂળ પરિણામ થાય એ જ પોતાને અનુકૂળ છે. પોતાની જાતને અનુકૂળ પરિણામ થાય એ જ અનુકૂળ છે. વિજાતીય પરિણામ છે, પ્રશસ્ત અપ્રશસ્ત બંને વિજાતીય પરિણામ છે. એના પર ખેતરવા જેવું નથી. 340 આંધ્ર કર્મને બહારમાં સારું જ્ઞાન કેમ રોકાય છે? કર્મ 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 એ પૂછાયેલા કરે છે પરિણામમાં. આ કર્યું ને હવે આમ કરીશ, આ કર્યું ને હવે આમ કરીશ, બહારમાં ને બહારમાં પોતાનું નિષ્ક્રિય અકર્તૃત્વ કૃતકૃત સ્વભાવ છે, એના લક્ષ્ય વિહીન, એના લક્ષ્ય વગર કર્મ 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 થયા જ કરે, રોકી શકે નહીં જીવ. એવા જ પરિણામ થાય ને કર્મ કર્મ, એવા જ પરિણામ થાય. નિષ્ક્રિય ચૈતન્ય છે પોતે, એવું લક્ષ ઉપર ન આવે ત્યાં સુધી કરવું કરવું થાય છે. પછીનું ધ્યાન જીવનું બહારમાં ને બહારમાં જ રોકાઈ જાય છે. બહારને એ બહારથી છૂટીને, ત્યાંથી નીકળીને સ્વસંમુખ થઈ શકે એવી પરિસ્થિતિમાં આવી શકતો નથી. નિષ્ક્રિય છે એટલે જે ત્રિકાળી સ્વરૂપ છે, નિષ્ક્રિય સ્વરૂપ છે. પરિણામ એનાથી કોઈ ભિન્ન ચીજ છે, જુદી ચીજ છે, પોતાથી જુદી ચીજ છે. એનાથી એટલે પોતાથી જુદી ચીજ છે, પોતે એવો છે. એને ભિન્ન છે એની એના ઉપર જવી જોઈએ. હું આવો છું એમ એની ભીસ જવી જોઈએ, તો એને કર્તૃત્વની ઉપાધિમાંથી છૂટે, અથવા સર્વ પ્રકારની ઉપાધિમાંથી છૂટે. નહીં તો ક્યારે કેવી ઉપાધિમાં હલવાઈ જશે એને ખબર રહેશે, એવો હલવાઈ જશે. આખું જગત મંદ કષાયમાં છેતરાણું છે. શાંત મંદ થાય ને પરિણામ થોડા શાંત થઈને કામ કરે એટલે એમ એમ થાય કે ઠીક છે. હાલ નજર એનું નીચે છે એટલે પહેલા આવા થતા હતા પરિણામ, પહેલા આવા થતા હતા, હવે નથી થતા. ચાલો પહેલા કરતા સુધર્યું, પહેલા કરતા સારું છે. આ પરિણામમાં સંતુષ્ટ થવામાં પરિણામને એકત્વ બુદ્ધિને દ્રઢ કરી જાય છે. આ પરિણામની એકત્વ બુદ્ધિ એ મિથ્યા બુદ્ધિ છે, દર્શન ગુણને તીવ્ર કરવાની વાત છે. ત્યાં ત્યાંથી છૂટવાનો રસ્તો નથી. લાઈન ઊંધી થઈ ગઈ, પરિણામમાં કશાય મંદ થયો, લાઈન ઊંધી થઈ ગઈ. આથી શું ભાવ ના કરવા? શું ભાવ તો કરવો, મન કશાય તો કરવો. શું ભાવ? એ જગ્યાએ તો 349માં સુગાનીજીને પ્રશ્ન કર્યો છે કે અંદરમાં તો અમને આત્મા દેખાતો નથી, અંદરમાં આત્મા દેખાતો નથી, અને દેખાય નહીં એટલે સ્થિર તો થવાય નહીં, જે દેખાય છે એમાં સ્થિર થવાય. એટલે એમ થાય છે કે બહારમાં આત્માની વાત કરનારા જે હોય એને સાંભળીએ, એનું શ્રવણ કરીએ, તત્વ શ્રવણ કરીએ, બરોબર જેમ ફેરિયો થાય છે એવો ભાવ રહ્યા કરે છે, પણ જોરથી ફટકો માર્યો છે કે તારા વ્યવહાર શ્રદ્ધાના ઠેકાણા નથી. શું જોવા માંગ્યું છે?
વ્યવહાર શ્રદ્ધાના ઠેકાણા નથી.
આમ લોકો તારી વ્યવહાર શ્રદ્ધા નથી. ગરીબ પૂછે કે શું માં નાખી દીધો, પણ તત્વ શ્રવણ કરવાનો ભાવ લઈને એને ગરીબ પૂછ્યા દર્શન કેવું? પણ એમને બહુ ઊંડાણથી એવી વાત કરી છે, આની વાત કરી છે, એકદમ પરમાર્થની વાત કરી છે કે ભાઈ તમે સાધન થઈ જાય છે પછી, કે કોઈક સંભળાવનાર મળે, કોઈ આત્માની તત્વની વાત કરનાર મળે તો લાવ એની પાસે સાંભળવા જાઓ, લાવ એની પાસે સાંભળવા જાઓ. અંદર તો કાંઈ જાણતું નથી, અંદર તો કાંઈ દેખાતું નથી, લાવ ત્યારે આત્માને વાત સાંભળો. આપણે ક્યાં ટીવી જોવું છે? આપણે ક્યાં સિનેમા જોવા છે? આપણે ક્યાં નિવેદ વાંચવું છે કે છાપા અખબાર લઈને બેસવું છે? આત્માને તો વાત કરે છે, તારે સાધન નહીં હોવું છે, તે એને સાધન માટે સાંભળીને તને કઈ ચોટ લાગી, અને ચોટ લાગીને કઈ તારો પ્રયાસ ચાલુ થયો તો આ થવાની જરૂર છે. એમ ન થાય તો તને ખેદ થવો જોઈએ, પણ એના બદલે સાંભળવાની હોશ આવે અને સાંભળવામાં રોકાઈ જાય કે ઠીક છે સાંભળું તો છું, તત્વની તો વાત સાંભળું છું, તત્વની વાત તો વાંચું છું, નિરાશ શ્રદ્ધા ત્યાંથી વાત લીધી, નિશ્ચય શ્રદ્ધાનો કોઈ પ્રશ્ન નથી, પણ વ્યવહાર શ્રદ્ધા નથી એવી વાત કરી દીધી છે. આપણે તત્વની વાત વાંચવી અને તત્વની વાત સાંભળવી, આમ કરતા કરતા કોઈ બી આપણને લાભ થઈ જશે. જાણે જાણે એને એને સાધન માનીને એ ક્રિયાને એ પ્રવૃત્તિ એને ચાલુ રાખી છે. વ્યવહાર શ્રદ્ધામાં હજી નથી, નિશ્ચય શ્રદ્ધામાં તો નથી, પણ વ્યવહાર શ્રદ્ધામાં હજી તારે તારો પ્રવેશ નથી. આમ લીધું છે સાધન ખોટું માન્યું, બુદ્ધિપૂર્વક જે સાધન નથી એને સાધન બુદ્ધિપૂર્વક ગ્રહણ કર્યું તો એને બુદ્ધિપૂર્વક ની ભૂલ છે. સાધન ન કહેવાય પણ બાધક કહેવાય. શું કહેવાય? રોકાવાનું પ્રતિબંધ થવાનું, ઉપયોગ ને પ્રતિબંધ થાય તે બંધ. બંધ ભાવ બંધ શું ચીજ છે? કે આ આત્માનો ઉપયોગ આત્મામાં રોકાવાને બદલે આત્મા સિવાય કોઈ પણ અન્ય દ્રવ્ય કે અન્ય ભાવમાં રોકાય તે એનો ભાવ પ્રતિબંધ છે. તો એ ત્યાં એને સાંભળવું એમાં રોકાણો તો એને સાધક છે નથી, પણ એ બાધક છે. એનો ભાવ બાધક છે, નિમિત્ત પણ બાધક ગણાય છે, ઉપાદાન પણ બાધક ગણાય છે. એમ છે આ એક તકલીફ છે કે પહેલા તો આમ થાય ને, શરૂઆતમાં તો આમ થાય ને, ભાઈ તો કે અમારે તો પછી વેરા થઈ ગયા છે, હવે તમારે શરૂઆત છે. શરૂઆત ક્યાંથી કરવી? કે મારું જે સ્વરૂપ ભગવાન પરિપૂર્ણ શુદ્ધ કહે છે તો એની પરિપૂર્ણ શુદ્ધતા મને પ્રગટ હોય એની જે અભિલાષા ને એનું જે ધ્યેય એ ધ્યેય માનવું તે શરૂઆત છે. પૂર્ણ શુદ્ધતાનું ધ્યેય બાંધવું તે શરૂઆત છે. પૂર્ણતાને લક્ષે શરૂઆત તે વાસ્તવિક શરૂઆત છે. અહીંથી ઉપડવું પડે છે. એની અંદરમાં શરૂઆત કરવાની છે, અંદરમાં આ ધ્યેય બાંધીને શરૂઆત કરવાની છે. જો આ ધ્યેય બાંધે તો એને એના પરિણામનું અવલોકન એવું સરસ થશે કે પોતાના ધ્યેયને પોતે અનુકૂળ નહીં ચાલે તો એનો નિષેધ આવ્યા વગર રહેશે નહીં કે મારું ધ્યેય તો આ બાજુ જવાનું છે. મંદિરમાં સ્વાધ્યાય પૂરો થાય પછી ઘરે જવાનું નક્કી કરે છે, વિકલ્પ આવે છે ઘરે જવાનું છે, બીજે ક્યાંય જવું નથી. એનો અર્થ કે બીજે ક્યાંય જવું નથી, પછી કઈ ઘર રિટર્ન કરવું નથી પડતું, ઘર સુધી ચાલે ત્યાં સુધી ઘરે જવું છે, ઘરે જવું છે, ઘરે જવું, ઘરે જવું છે, એમ કઈ રિટર્ન નથી કરવું પડતું. ગમે તે વિચાર ચાલે, ગમે ત્યાં ઉપયોગ ચાલે, ટ્રાફિકને તારવવા પડે, કોઈ સામે આવે ભટકાય નહીં, એને તરીને હાલવું પડે, બધા ગમે તે પરિણામ થાય પણ ચાલે ઘર બાજુ, વગર વિકલ્પ કરે ઘર બાજુ ચાલે. એનું ધ્યેય નક્કી કર્યું હોય એ બાજુ પરિણામ ચાલે, અને જરાક આડા અવળા જાય તો તરત એને લાઈટ થાય. લાઈટ થાય એનો અર્થ છે કે એને ધ્યેય બાંધ્યું, અને જો લાઈટ ન થાય તો એનો અર્થ એમ છે કે હજી એને ધ્યેય બાંધ્યું નથી. જો ધ્યેય બાંધ્યું નથી તો શરૂઆત કરી નથી, એને શરૂઆત થઈ નથી, એને શરૂઆત માનવી એ એની ભૂલ છે. શરૂઆત સંબંધિત એવી ભૂલ છે કે શરૂઆત નથી એને શરૂઆત માની છે, પછી તો આગળ કોઈ ભૂલ ન થાય પ્રશ્ન જ રહેતો નથી. પછી તો ઊંધા ગળા ઉપર બધા ઊંધા જ ગળા, ભૂલ ઉપર ભૂલની જ પરંપરા થવાની છે. ત્રણસો ને ચાલીસ માં બોલમાં તો એમ કે છે, પોતાના સ્વરૂપને ઓળખીને જે ધ્યાન બહારમાં રોકાય છે એ ધ્યાનને તું તારામાં લગાડી દે. ધ્યાન વિનાનું તું નથી અને ધ્યાન કરતા તને આવડતું નથી એમ પણ નથી. ચાર પ્રકારના ધ્યાન છે તો ધ્યાન વર્તે છે, અર્થ રોગ બે ધ્યાન તો એને વર્તે છે. ગુરુદેવ દૃષ્ટાંત આપતા હતા, દુકાને બેઠો બેઠો એવો વિચારે ચડી જાય, મેઘ રોડ ઉપર દુકાન હોય એવો દુકાને બેઠો બેઠો વિચારે ચડી જાય તો કોઈનો વરઘોડો નીકળે અને વાજા વાગતા વાગતા નીકળે ને એ ત્યારે સેંકડો માણસ પસાર થઈ જાય તો એને ખબર ન પડે કે અહીંથી આટલું મોટું લશ્કર પસાર થઈ ગયું. વાગતે ગાજતે શું કર્યું એને? ધ્યાન કર્યું. ધ્યાન શીખવાડી પણ તને ધ્યાન અનાદી નું આવડે, ધ્યાન વગર માં કોઈ બી તું રિયલ નથી, પણ ધ્યાન બધું અપધ્યાન કર્યું છે, ઊંડું ધ્યાન કર્યું છે, માથું ધ્યાન કર્યું છે. જીવને જન્મ જન્મ મરણ વધે, પરિભ્રમણ વધે એવું ધ્યાન કર્યું છે. ધ્યાન વગરનો જીવ કોઈ નથી. હવે સ્વરૂપ ઓળખીને, પોતાનું સ્વરૂપ ઓળખીને પોતામાં ધ્યાન લગાડી દે. પોતાનું સ્વરૂપ એવું છે, અગાધ જ્ઞાન ને અગાધ આનંદથી ભરેલું, કે જો એને જોવે તો ત્યાં એનો ઉપયોગ થંભી જાય એવો છે. પોતે જો ઉપયોગ એને જોવા બાજુ વળે અને ઉપયોગમાં એને વિષયભૂત થાય તો એ ઉપયોગને થંભી જવું પડે એવું મહા આશ્ચર્યકારી ચૈતન્ય સત્તાધારી પોતે છે. પણ એને એનું ધ્યાન કહેવામાં આવે છે, એમાં ઉપયોગ થંભી જાય ને એનું ધ્યાન છે, રોકાઈ જાય ને એનું ધ્યાન છે. એક સમયની પણ ફુરસદ નથી લેતો અને પૂરેપૂરો સમય પોતાને છોડીને બીજી બાજુ લગાવે છે. સતતપણે એ પારનું ધ્યાન કરે છે અને પોતાનું ધ્યાન કદી કરતો નથી. ગુરુ શાસ્ત્ર પુકારી પુકારીને કહે છે કે ભાઈ તારા અમૃત પીડ્યું છે, એ અમૃત નો આસ્વાદ લે, અનુભવ કરીને અમૃત નો આસ્વાદ લે તો પણ એ બાજુ વળતો નથી. જેમના પ્યાલા પીએ છે પ્રશસ્ત પ્રશસ્ત નો ભેદ પાડીને એમ કહે કે આ ઝાડ તો સારું કે નહીં, નિષ્કુંભ કયા છે તો અશુભ છે એ ઝેર છે, પણ શુભ નું ઝેર તો સારું કે નહીં. અંદર અમૃત છે અને આ ઝેર છે, હવે આ ઝેર સારું એ વાત ક્યાં રહી છે? કોઈ રીતે ઝેરને સંમત કરવા જેવું છે આ સીધી સીધી વાત છે. શરૂઆત જ આથી છે, એ પહેલા કોઈ બીજી શરૂઆત છે, બીજું કઈક કરી લઈએ, બીજી કોઈ ક્રિયા કરી લઈએ પછી આ વાત એને લેવી એમ વાત નથી. આ એક ગુરુદેવ શ્રી એ બહુ મોટી વાત કરી છે. સંપ્રદાયમાં એવું ચાલ્યું છે કે પહેલા તું આમ કર, પહેલા તું આમ કર, પહેલા તું આમ કર, પહેલા આમ કર, પછી ઓલી ઊંચી વાતને પકડવા જાવ તો તારા હાથમાં નહીં આવે. પહેલા કરવામાં પહેલા ને વચમાં ને છેલ્લે એ જ રહી જાય છે, એવી વાત જ એને આવતી નથી. ક્યાંય આવી? ક્યાંય આવશે? એટલે ગુરુદેવે એમ કહ્યું કે પહેલા તું અહીં આવ, આપણે એક વિચારણા ચાલી છે કે પાત્રતાને ક્રમ નથી. સમ્યક દર્શન ને ક્રમ છે, મૂળ દશા ને ક્રમ છે. સમ્યક દર્શન ની દશા ને ક્રમ છે, મૂળ દશા ને ક્રમ છે, મોક્ષ ની દશા ને ક્રમ છે, પણ પાત્રતા ની દશા ને ક્રમ નથી. ક્રમ એટલે શું? કે પૂર્વ પર્યાય અમુક જાતની થાય તો જ ઉત્તર પર્યાય અમુક જાતની થાય, એવો જે સિદ્ધાંતિક ક્રમ નિયમ એનો ક્રમ છે. જેમ કે મૂળ દશા મોક્ષ દશા કોઈ ન થાય, માયાભ્યંતર નિર્ગ્રંથ ભાવની દશા ઉત્પન્ન થયા વિના કોઈ જીવને મોક્ષની દશા ન ઉત્પન્ન થાય. એવી મૂળ દશા કોઈને પ્રથમ સમ્યક દર્શન ઉત્પન્ન થયા વિના ભાવલિંગની દશા આવે નહીં, ભલે સર્વસંગ પરિત્યાગ કરીને મને દીક્ષા અંગીકાર કરે, પણ સમ્યક દ્રષ્ટિ હોય તે જ ભાવલિંગી સંત થઈ શકે. આ નિયમ છે, એનો પૂર્વક્રમ છે. સમ્યક દર્શન કોને થાય? કે જેને સ્વરૂપ નિશ્ચય થાય એને સમ્યક દર્શન થાય. સ્વરૂપનું ભાવભાષણ ન થાય, સ્વરૂપની ઓળખાણ ન થાય, સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ ન આવે ત્યાં સુધી સમ્યક દર્શનનો સ્વરૂપનો નિશ્ચય નથી, અને ત્યાં સુધી સમ્યક દર્શનની પૂર્વ ભૂમિકા એટલે સમ્યક સમ્યકની દશા નથી. ત્યાં સુધી તો આ બધી ક્રમનો આ બધી દશાઓ છે એનો નિયમ છે, એ પહેલા કોઈ અક્રમે લેવા જાય પત્તો નહીં લાગે. પાત્રતાનો કોઈ ક્રમ નથી. પાપીમાં પાપી ગયો હોય, સાતમી નરકમાં ગયો હોય, ફક્ત સમૂહ પંચેન્દ્રિય હોય, પણ પાપીમાં પાપી હોય અને સાતમી નરકે ગયો હોય, પાપ કરીને ઘોર પાપ કરીને સાતમી નરકે ગયો હોય, પાત્રતામાં આવે તો સ્વરૂપ નિશ્ચયમાં આવતા વાર નથી. અને પાત્રતા એ એક સેકન્ડમાં ઊભી થતી વાત છે. કોઈ પણ ક્રમ વગર કે મારે મારું હિત કરવું છે અને સિવાય કાંઈ કરવું નથી, મારે મારો આત્મા જોઈએ અને સિવાય મારે કાંઈ ન જોઈએ, બસ આ પરિણામ જ્યારે કરે ત્યારે એ જ સમયે એની પાત્રતા પ્રગટ છે. એ પાત્રતા પ્રગટે તો એ સ્વરૂપ નિશ્ચયની દિશામાં એને આગળ વધતા કાંઈ વાર નથી. બધી લાઈન અને ઠેઠ સુધીની હંધાઈ જાય એવી છે કે મારે પૂર્ણ શુદ્ધતા, મારે પૂરેપૂરી મારી શુદ્ધતા જોઈએ, પૂર્ણ શુદ્ધતા એ મારું ધ્યેય છે, આ સિવાય મારે કાંઈ નહીં.
46 નંબર નો બોલ છે. 46
નંબર નો બોલ આપણે 46 જરા તપાસીને આત્માને ઓળખ, ઓળખવાની વાત છે. આપણે પ્રશસ્ત રાગ કરજે એમ નથી કહ્યું, પહેલું શું કરવું? આ તો 45 છે. જીવન આત્મા મને જ કરી લેવું જોઈએ. આત્મા ન કરી લેવું જોઈએ, પાત્રતાનો બોલ છે ને. ભલે ઉપયોગ સૂક્ષ્મ થઈને હજી કાર્ય કરી શકતો ન હોય, પણ પ્રતિજ્ઞા એટલે વિશ્વાસમાં એમ જ હોય કે આ કાર્ય કરે જ લાભ છે, મારે આ જ કરવું છે, મારે આત્મી રીતે જ કરવું છે, પરિપૂર્ણ શુદ્ધિ એ જ મારું ધ્યેય છે, એ જ કરે છૂટકો છે. ઉગ્ર પરિણામ કેવી રીતે આવ્યા? આ ક્યાં ઉગ્ર પરિણામ છે? મારે મારું હિત કરવું છે, મારે મારું કલ્યાણ કરવું છે, મારે મારો આત્મા જોઈએ, એમાં ઉગ્ર પરિણામ કેવી રીતે આવે? કેવી રીતે થાય? ક્યાંથી થાય? આ પરિણામમાં તો ઉગ્ર પરિણામ છૂટી જાય થયા હોય તો
એટલા
બધા ઉગ્ર પરિણામ તો જોઈએ, તીખા પરિણામ તો જોઈએ. સામાન્ય ઉપર છેલ્લો વિચાર તો આવો ગમે ત્યારે અનેક વાર જીવને અનંત વાર આવ્યો છે, પણ અંદરથી અંદરથી આંતરડીમાંથી આંતરડી કકડીને આવવો જોઈએ. ઉગ્ર કયો કે અંદરમાંથી કયો, પણ આવવા જોઈએ. એને અંતરમાંથી આ પરિણામ થાય તો એ સમયે એની પાત્રતા છે. એમાં પરિણામ થાય પછી પાત્રતા પ્રગટે એમ નહીં, એ જ એની પાત્રતા છે. બીજી પાત્રતા નથી, એ જ પાત્રતા છે. બસ પછી આગળ ચાલ્યો જાય પાત્રતામાં આવીને. પાત્ર વિના કોઈ રીતે પ્રાપ્તિ નથી. પાત્રતાથી પમાશે, સૂક્ષ્મથી કે બીજા મંદકષાયની ક્રિયાઓથી પમાશે નહીં, પાત્રતાથી જ પમાશે. એક જ વાત છે. એમ કહે છે કે બહારમાં તારી શક્તિ ધ્યાન કરવા સુધીની, એકાગ્ર થવા સુધીની તારી શક્તિ રોકાય છે. એ શક્તિનો દુર્વ્યય છે એને છોડીને તું તારી શક્તિ તારામાં લગાડી દે. તને જો તને જોતા તું તારામાં સ્થિર થઈશ, તારું ધ્યાન તને થશે, એ જ કરવા યોગ્ય છે, બીજું કઈ કરવા યોગ્ય નથી.
સરસ શક્તિ વેડફી નાખે છે.
શક્તિ તો છે, પણ શક્તિ વેડફી નાખે છે. સંગી પંચેન્દ્રિય જીવને શક્તિ છે, સ્વભાવ જ્ઞાન ચારિત્ર આત્માના સંગીત થાય એ શક્તિ છે. એ શક્તિને એ અન્ય સ્થાનમાં લગાડે છે, બીજું બીજું કામ કરવામાં લગાડે છે. એ પોતાના સ્વરૂપનો અનાદર છે, પોતાની સાધનાનો અનાદર છે, પોતાના પરમેશ્વર પદનો અનાદર છે, અને એનું ફળ પરિભ્રમણ છે. એનું ફળ જે પરિભ્રમણ છે એ કુદરતી છે, અને એ કુદરતના કાર્યને રોકવા જગતમાં ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કોઈ સમર્થ નથી. કુદરત કુદરતનું કામ કરે છે. કુદરત એટલે વસ્તુનો સ્વભાવ, કુદરત એટલે વસ્તુનું વિજ્ઞાન, કુદરત એટલે વસ્તુનું સ્વરૂપ, વસ્તુ સ્થિતિ. ત્રણસો 41 થી 341 ચેતન પદાર્થના આશરે જેનું ધ્યાન કરવાનું કહ્યું ને, નિજ ચેતન પદાર્થના આશરે અનંત અદભુત આત્મિક વિભૂતિ પ્રગટે છે. અગાઢ શક્તિમાંથી શૂન્ય આવે, ચેતન પદાર્થ ના આશરે જેનો મહિમા કરતા વાણી થાકે છે તો પણ જેનો મહિમા પૂરો પડતો નથી, સર્વજ્ઞની દિલધ્વનિ પણ જેનો પૂરો મહિમા કરવા સમર્થ નથી, એવો પોતે મહાન પદાર્થ છે. ભલે વાણીમાં ન આવે પણ સૌની પંચેન્દ્રિય જીવના મતિશુદ્ધ જ્ઞાનમાં આવે છે. વાણીમાં ન આવે પણ મતિશુદ્ધ જ્ઞાનમાં એ આવે છે. વાણીમાં આવવું એ જરૂરી નથી, જ્ઞાનમાં આવવો તે જરૂરી છે. જેવું છે, જેવો છે, જેટલો માન છે એટલું જો જ્ઞાનમાં ભાસે તો એના પરિણામ પછી એને છોડીને બીજે ક્યાંય જાય નહીં, જાય તો પાછા પડીને આવે, જાય તો પાછા પડીને આવે અને સરવાળે જતા બંધ થઈ જાય. શ્રીમદજી એટલા માટે પાછળ એક જગ્યાએ લખે છે કે સર્વજ્ઞ પદ છે, સર્વજ્ઞ પદ કહો, પૂર્ણ પદ કહો, પોતાનું પરમેશ્વર પરમ પદ કહો, વારંવાર વિચારવા યોગ્ય છે, વારંવાર ચિંતન કરવા યોગ્ય છે, વારંવાર અનુપ્રેક્ષણ કરવા યોગ્ય છે, વારંવાર ધ્યાન કરવા યોગ્ય છે, એમ કરીને એ પોતાનું સ્વરૂપ છે. જેનો આશ્રય કરતા એટલે એમના શ્રદ્ધાજ્ઞાન ચારિત્રથી અનુપણ થતા એનો આશ્રય છે. અનંત અદભુત આત્મિક વિભૂતિ પ્રગટે છે, સિદ્ધ દશા પર્યંતની સર્વલબ્ધિ એમાં પ્રગટે છે, બધી રિદ્ધિ સિદ્ધિ બધું એમાં આવી જાય છે. પૂદગળની રિદ્ધિ સિદ્ધિ તો એની પાસે કાંઈ છે જ નહીં, અથવા જે પૂદગળની રિદ્ધિ સિદ્ધિ સિદ્ધિ છે એના ઉપર જીવનો ઉપયોગ જાય તો એમાંથી આકુલતાને દુઃખની ઉત્પત્તિ થાય, એટલે દુઃખનું નિમિત્ત છે, સુખનું કોઈ નિમિત્ત છે. ચેતન પદાર્થના મૂળ સ્વરૂપના આશરે અનંત અદભુત આત્મિક વિભૂતિ પ્રગટે છે, એ આત્મિક વિભૂતિની વાત કરી છે. ઉદગળનું એવો પ્રગટશે તને ઇન્દ્રપદ મળશે, વચ્ચે 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 તને ચક્રવર્તી પદ મળશે, પછી તને તીર્થંકરની પ્રકૃતિ બંધાઈને સંવત્સરના બી વૃદ્ધિ પ્રગટ થશે, એ કોઈ વાત આમાં નથી. આત્મિક વિભૂતિ પ્રગટશે, અદભુત આત્મિક વિભૂતિઓ પ્રગટશે, જ્યારથી તને સ્વરૂપનો આસ્વાદ આવશે ત્યારથી એ અમૃત પીવાનું શરૂ થશે, અમૃતની ધાર અંદરમાં શરૂ થશે, એની તૃપ્તિ ચાલુ થશે. અને એ તૃપ્તિ એવી છે, બીજા જેવી નથી, બાહ્ય વિષય જેવી કે પછી એ તૃપ્ત થઈ ગયો ને છોડી દે, એને પીધા જ કરશે, પીધા જ કરશે. જ્ઞાનની વિભૂતિમાં એનો ફોટો પડે છે, બરાબર છે. એનું તો એને આ છે એ વાત ક્યાં રહે છે, પોતાને ભૂલો, પોતાની જાતને ઓળખી નહીં, એટલે એને એમાં વ્યામોહ થયો કે આ બહુ સારું છે, આ બહુ સારું છે, પલાણું બહુ સારું છે, દિલનું બહુ સારું છે, પોતાને ભૂલ્યો એટલે વ્યામોહ થયો. સારો તો પોતે છે ખરેખર, તો અંદરમાં સારું તો પોતાનું સ્વરૂપ છે, નિર્દોષ મહાનંદમય અને એકનો અમૃતથી ભરેલો, પ્રદેશે પ્રદે પ્રદેશે અનંત અમૃતના કુવા છે, એક એક પ્રદેશે અનંત અમૃતના કુવા ભરેલા છે, જેને તળિયું નથી નીચે, તળિયું નથી, એવું સ્વરૂપ અદભુત છે, અદભુત થી અદભુત છે. જુઓ ને ભગવાન બહાર નીકળતા નથી, હરિયંતો ને સિદ્ધો એમાંથી બહાર નીકળતા નથી. ઉપયોગ લાગી ગયો તે લાગી ગયો, આખું જગત જળકે તો પણ જગત સામું ઉપયોગ અંશે પણ ફરતો નથી, જરા પણ ફરતો નથી, આખા જગતનું પ્રતિબિંબ પડે, ફોટો આવે અંદરમાં, પણ એને એ કઈ જાણે દેખાતું જ નથી, એને પૂરું તો આત્મા જ દેખાય છે. ત્યાંથી તો બહાર નીકળી જવા જેવું છે, જ્યાં છીએ ત્યાંથી તો બહાર નીકળી જવા જેવું છે. ગુરુદેવ કહેતા કે તીર્થંકર ના સંવત્સરમાં કોણ ઊંધાઈ ન છોડે, ભણના દીકરા એ ઊંધાઈ ન છોડે. તીર્થંકર નું ન માન્યું, બીજાનું તો શું માન્યું. પાત્રતા વગર દેશના ગ્રહણ થાય નહીં, એ તો સ્પષ્ટ વાત છે. જ્યારે પોતે પાત્રતાનું એક બીજું લક્ષણ છે કે પોતાના હિત નિગળે છે, તો દેશના હિતો હિતોપદેશ દેશના છે, તો હિતોપદેશ છે એ ક્યાં ગ્રહણ થાય, કે જ્યાં જેને ગર્વ થયો હોય ત્યાં થાય છે, બીજે તો થતો નથી. એ તો સીધી વાત છે. અગાઢ શક્તિમાંથી શું આવે એમ કે છે કે આત્માને જે જોઈએ તે બધું આવે. આત્માને તો જગતનો વૈભવ જોઈએ છે, એ આવે કે ન આવે અંદરથી?
વૈભવ
કે જેને જગતનો વૈભવ જોઈએ છે એ આત્મા જ નથી. જેને જગતનો વૈભવ જોઈએ છે એ વૈભવમાંથી જેને સુખ જોઈએ છે એ આત્મા નથી. એ જળને ઈચ્છનારો જળ જેવો થઈને જળ જળ થઈ ગયો છે, એ અનાત્મા છે. એટલે એ પ્રશ્ન અહીંયા રહેતો
નથી.
અગાધ શક્તિમાંથી તો ચર્ચા એટલા માટે કે ગંધ કાઢી નાખવા જેવી છે. પરમા સુખ છે જગતના પદાર્થમાં, પરમાણુની કોઈ પણ જાતની પર્યાયમાં સુખ છે એની ગંધ ન રહેવી જોઈએ એવો અભિપ્રાય સજ્જડ થાય કે આ જગતમાં ક્યાંય સુખ નથી, એક સુખથી ભરેલો મારો આત્મા છે, અનંત સુખથી ભરેલો મારો આત્મા છે, અને આ સિવાય ક્યાંય સુખ નથી. નહીંતર સુખની કલ્પનાથી જે પરિણામ બહાર જાય છે પાછા નહીં મળી શકે. જ્યાં સુધી સુખની કલ્પના છે, સુખાભાસ છે, ત્યાં સુધી એને સુખ સાચું લાગ્યું છે, અને ત્યાં સુધી પરિણામ બહાર ત્યાંથી પાછા નહીં ફરે, પાછા નહીં વળે તે નહીં વળે. એને પરની અધિકાય છૂટશે નહીં, અને ત્યાં સુધી સ્વરૂપની અધિકાય આવશે નહીં. સ્વરૂપ મહિમા કરવાનું એ કારણ છે. સ્વરૂપ મહિમાનો આ બોલ છે, અને સ્વરૂપ મહિમાનું મહિમા એટલા માટે કરવામાં આવે છે કે આ જીવને પોતાના સ્વરૂપનો મહિમા આવ્યો નથી, ઓળખાણ થઈ નથી, અને મહિમા આવ્યો નથી, તેથી એને સ્વરૂપના પરિણામ થતા નથી, સ્વરૂપ આશ્રિત પરિણામ પ્રગટતા નથી, એનું કારણ એને મહિમા નથી. સ્વરૂપનો મહિમા નથી તો નિયમથી એને જળનો અને રાગનો મહિમા છે છે ને છે, અનાદિનો છે. અનાદિથી વર્તમાન સુધીમાં કેટલું ઝેર પીધું છે એની ખબર નથી, કેટલું પીવાઈ ગયું છે એની ખબર નથી. વાત કાને પડે છે ને કેમ બહાર નીકળાતું નથી, આ ફળ છે કે નહીં? ઘણા વર્ષથી સાંભળી એમ કેમ ભાઈ કેટલું ઝેર પીધું છે એનું કોઈ માપ નથી. છતાં એક વસ્તુના સ્વરૂપની સુંદરતા એ છે, સગવડતા એ છે કે એની મર્યાદા પરિણામ સુધી છે. તમે તો સીધો અહીંયાથી ઉઠાડીને એમ લઈ જઈએ છે કે તું પરિણામ સ્વરૂપ જ નથી, તું તારો ત્રિકાળી થ્રુ સ્વરૂપ છે. ઉઠી જા ત્યાંથી, તું તારા ધ્રુવ સ્વરૂપને જો, તો અનાદિથી જે પરિણામે ઝેરના પ્યાલા પીધા છે એનો એક અંશ માત્ર અસર પણ ત્યાં પહોંચી નથી, એક ટીપું ત્યાં પહોંચ્યો નથી. એવું તારું સ્વરૂપ નક્કોરે નક્કોર રહ્યું છે, અને એવું એ મહિમામંદ છે કે એને કોઈ સ્પર્શી શકે એવું નથી, પરિણામની સ્પર્શના નથી. પ્રમાણ અપેક્ષા એ જ પદાર્થમાંથી ઉત્પન્ન થયેલા એના પરિણામ કહેવાય, એની પણ સ્પર્શના એને નથી. બીજું તો કોણ એને સ્પર્શે, એવું તારું સ્વરૂપ છે. ભગવાન તો સિદ્ધ સ્વરૂપ સંભળાવે છે, તું પહેલા આમ કરજે ને પહેલા આમ કરજે એમને સિદ્ધ જઈને એનું સ્વરૂપ સંભળાવે છે. અને એટલા માટે ધર્મદાસજી શુલકે ગુરુની પણ વ્યાખ્યા એ બાંધી કે ગુરુ કોને કહેવા, કે જે આત્માનું સ્વરૂપ વારંવાર સંભળાવે તેને ગુરુ કહેવા. ફલાણો વેશ પહેર્યો હોય તો તું ગુરુ કહેજે, ધોળા વસ્ત્ર પહેર્યા હોય તો ગુરુ માનજે, કે વસ્ત્ર રહિત હોય તો ગુરુ માનજે, એવું ન કહ્યું. વારંવાર આત્માને બતાવે દર્શાવે તેને ગુરુ માનવા તારે. પોતે ગુરુ એટલે મહાન છે. જ્યારે પોતાના મહાન સ્વરૂપને જ્ઞાનમાં પોતે લે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે અરે આવી મહાનતા તો વારંવાર કહેનાર આ પુરુષ છે, એટલે પછી એના ઉપર ગુરુનો આરોપ કરે છે. પોતાના ગુરુને જોઈને એ ગુરુને દર્શાવનાર ઉપર ગુરુનો આરોપ કરે છે, આરોપથી એને ગુરુ કહે છે. ખરેખર તો પોતે જ ગુરુ છે. વારંવાર આત્માને બતાવે છે કે નહીં, ગમે તે અધિકાર ચાલતો નો આત્માની વાત આવે તો આ હા 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 પોતે પહેલા તો એમને પોતે આશ્ચર્ય કરે, શું વસ્તુ છે, શું ચીજ છે, શું જ્ઞાનનો ભંડાર છે, શું સુખનો આનંદનો ભંડાર છે, શું શાંતિનો ભંડાર છે, એટલું અમૃત જ બીજું છે ને બીજું કઈ અંદર માન છે ને. ચૈતન્ય પિંડને લક્ષમાં લઈને કેટલીક વાત તો એના મહિમામાં એના જ્ઞાનમાં રોકાઈ જાય. એકની એક વાત આવે એટલે સામે સાંભળીને પાત્રતા ન હોય તો જીવ રીટો થઈ જાય. ઠીક છે ગુરુદેવ તો આત્મા જ્ઞાનાનંદ ને નિર્મળાનંદ ને નિત્યાનંદ ને બધું કીધા જ કરે છે, પણ પાત્રતા વાળા જીવને એ સ્વરૂપના વખાણ થાય ને સ્વરૂપનો મહિમા થાય ત્યારે એની રુચિ પોસાય છે, રુચિ વૃદ્ધિગત થાય છે. સ્વરૂપની રુચિ ન હોય તો પ્રગટે છે અને એની આત્મરુચિને પોષણ મળે છે. એટલું એને એમ થાય છે કે આખા વ્યાખ્યાનમાં કોઈ સાંભળવા જેવું હોય તો આ એક જ વાત છે. એનું ચાલે તો ગુરુને એમ જ કહે કે બસ આ એક જ વાત કરો, બીજી વાત કરશો નહીં, હવે અમારે કાંઈ બીજું સાંભળવું નથી, આ એક જ અમારે સાંભળવું છે, બીજું કાંઈ સાંભળવાનું અમારું ચિત્ત લાગતું નથી, અમને જે ગમે છે ગોઠે છે રૂચે છે એ આ એક જ વાત છે. જેને આત્મા રૂચે છે એને આત્માની વિશેષતાઓ આત્માની મહિમા એને વિશેષ વિશેષ રૂચે છે, એટલે એને તો પોતાને પોતાના રૂચિને જે પોષણ મળે છે પુષ્ટિ મળે છે એને ગણિત નૈમિતિક સંબંધ કહેવામાં આવે છે. એને શ્રોતા વક્તા સંબંધ એનો નિમિત્ત નૈમિતિક સંબંધ ત્યાં છે કે મારા આત્મ સ્વરૂપ ના ભાવ મને વિશેષ આત્મભાવનો આવિર્ભાવ થાય એ જ વાત અહીંયા ચાલે છે, એ જ કહેવા મને મળ્યા છે. તો મારે હવે આ સિવાય કઈ જોતું નથી. એકવાર સુગાનીજીએ કહ્યું સોનગઢમાં આવ્યા ત્યારે કે કલકત્તાની અંદર તો અંદરમાં કાંઈક છે ને બહારમાં કાંઈક છે, એટલે અંદરમાં ભલે આત્માનું કરીએ છીએ પણ બહારની અંદર તો કાળ જાળ ગરમી હોય ને કેમ માણસ ને ક્યાંય હોય નહીં, એમ ક્યાંય ફાવતું નથી. મનગઢમાં એ સારું છે કે અંદરમાં પરમાત્મા ને બહારમાં પરમાત્મા, પરમાત્મા સિવાય બીજી વાત કરતા નથી. અંદર ને બહાર બે ની સંદેશ આયા. એટલે આગમ ભાષા એ કહીએ તો ચાર લબ્ધિ ના પરિણામ થયા છે. પ્રાયોગ લબ્ધિ, દેશના લબ્ધિ, બે પાત્રતામાં આવે છે. વર્તમાન પાત્ર મને એવું હોવો જોઈએ કે મારે આત્મા જ જોઈએ, બીજું કઈ જોઈએ ત્યાં સુધી આવવું જોઈએ. ઉપર ઉપર ની તો ઈચ્છા થઈ છે. સામાન્ય પાત્ર, સામાન્ય સામાન્ય પાત્ર હોય તો એનો તો કઈ અર્થ નથી. જે સત્પુરુષના ચરણ ઈચ્છુક લીધું છે પણ એ તે આત્મલક્ષે ઉગળી ઉગે તો સત્પુરુષ તીર્થંકરના ચરણમાં અનુવાર ગયો છે. સત્પુરુષના ચરણમાં ગયો એમાં કઈ નવી વાત નથી. સત્પુરુષ પણ એને અનંતવાર મળ્યા છે. ઓળખાણ એક વાર નથી કરી, હું તો સત્પુરુષની ઓળખાણ કરી છે, હું તો એને તીર્થંકર દેવની ઓળખાણ કરી છે. જીનેન્દ્રને પણ એને ઓળખ્યા નથી. ઉગે ઉગે તો ઘણું ભર્યું છે. એવી વાત છે કે કર્મ મુક્તિ માં નથી આવ્યો. અધ્યાત્મ રીતે જોઈએ તો એને સ્વરૂપ નિશ્ચય કર્યો. એટલે સ્વરૂપ નિશ્ચય પાત્રતામાં આવીને સ્વરૂપ નિર્ણય કરે, સ્વરૂપ નિશ્ચય કરીને સ્વરૂપ સન્મુખ થાય એ હદે એને પકડી નથી, એટલી હદે નથી આવ્યો. સ્વરૂપ નિશ્ચયના પ્રકરણમાં એક મુદ્દો એવો લીધો છે કે જ્યારે ઉપયોગાત્મક વિચારધારામાં સુવિચારણામાં પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો નિશ્ચય થાય છે ત્યારે તે ઉપયોગ વ્યય થઈને એનું લબ્ધ થાય છે. એવું લબ્ધ ક્યારે એને નથી થયું. ઉપયોગમાં એનું પોતાનું શુદ્ધાત્મ પદ આવ્યું છે એમ એને વિચારમાં આવ્યું હોય. અંતર્મુખ ચિત્તની વિચારધારામાં જેવું છે એવું એને નિશ્ચયમાં આવ્યું હોય, ભાવ ભાષો હોય અને એનું લબ્ધ થાય તો એની પરિણતિ પલટો ખાઈ જાય. લબ્ધની જે પરિણતિ છે પરિણતિ પલટો ખાઈ જાય. પરિણતિ ફરી જાય તો વાંધો નથી. એ પહેલા જીવ વિચારે છે, વાંચન કરે છે, શ્રવણ કરે છે, ચર્ચા કરે છે, તત્વ સંબંધી ગમે તે વિચારની પ્રક્રિયા ચાલે છે તો પણ એનું અનાદિનું લબ્ધ છે એ જ્યાં સુધી બદલાતું નથી ત્યાં સુધી એની પરિણતિમાં ફેર પડતો નથી. તો એક વાત પરિણતિ થઈ જવી જોઈએ. કુછ બેન શ્રીની વાત ઘણી વાત કરે છે ચર્ચામાં. પરિણતિ થઈ જવી જોઈએ. મોક્ષની એક વાત પરિણતિ થઈ જવી જોઈએ. જો પરિણતિ ન થાય તો ઉપયોગ ન થાય. સુદુપયોગ જે પ્રગટવો છે એ પરિણતિમાંથી પ્રગટશે. વિચાર કરે 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 તો વિચાર કરી કરીને થાકી જઈશ. તો વાંચન તો વાંચન કરી કરીને થાકી જઈશ. તું સાંભળ્યું તો સાંભળતા સાંભળતા પણ થાકી જઈશ. તું પરિણતિ થઈ જવી એ ભાવનામાંથી પરિણતિ થાય છે. શ્રેષ્ઠ તીવ્ર ભાવના હોય તો એમાંથી પરિણતિ થઈ જાય છે. ઘણી લાઈન દોરી આપે છે. પરમાત્મા આત્મા સાથે પ્રયોજન રાખ અને બહારમાં દેવ દેવશાસ્ત્ર ગુરુ સાથે, બસ એમની સાથે તારે શું પ્રયોજન છે? બીજી લોકમાં પડીશ નહીં ક્યાંય, એમ કે છે. અંદરમાં એક આત્માનું પ્રયોજન રાખ, બહારમાં એ જ આત્માને દર્શાવનારા જે દેવગુરુ શાસ્ત્ર છે એટલું પ્રયોજન રાખ દેવગુરુ શાસ્ત્ર સાથે. આ સિવાય ત્રીજી વાતને ધર્મના ક્ષેત્રમાં તું અડવા જઈશ નહીં. પરિચયમાં આવતા ને આવવા માંગતા પણ નહીં, વાત કરી દે કે સાધનની પરિચય બનાના નહીં ચાહતા, કેમ કે ભૂતકાળમાં સાધર્મ્ય સે હટને મેં બી મુજે દિક્કત હોઈ હતી. સાધર્મથી હટીને અંદર ના આવું એમાં થોડીક મને તકલીફ પડી હતી, પોતાનો પુરુષાર્થ કરવામાં તકલીફ પડી હશે. શું છે? અસંગ તત્વ ને અસંગ પ્રતિકૂળ છે, જેને અસંગ તત્વમાં અસંગ થઈને રહેવું છે એને સંગનો ભાવ છે, એ અસંગ ભાવ થવામાં પ્રતિકૂળ છે. એ તો સીધે સીધો પ્રતિપક્ષ જ ભાવ છે. તો કુસંગ કરવાનો તો પ્રશ્ન જ નથી, પણ સાધર્મ્યનો સંગ પણ મારે કરવો નથી. એકલિયા ગયા તો કે આ એકલિયા તળાવ એમ કે છે કે તું તારા સાધર્મ્યથી હતીને એકલો થઈ જાય, એમાં તળાવ ક્ષેત્ર એમ કે છે. તો એને તો ઘૂંટણ રટણ જ એવું, કોઈનો પરિચય વધારવો નથી, કોઈના પરિચયમાં આવવું નથી. મારે મારું કામ કરીને મારા રસ્તે ચાલી જવાનું છે, મારે બીજાથી શું પ્રયોજન છે, લેવા દેવા શું છે મારે બીજાથી, કોઈની અપેક્ષા નથી, કઈ નથી. કોઈ માન આપે તો માન જોતું નથી, બીજું તો કઈ જોવાનો પ્રશ્ન નથી, ચીજ વસ્તુ લેવા દેવાનો તો પ્રશ્ન નથી. સાધનાનો માર્ગ જેવો છે.
આપણે એક કલાક સોનગઢ જ છે, મારી વાત નોંધ
રહ્યા આ વાતનો સુમરાવો અહીંયા તો શાસ્ત્ર એટલા પણ શાસ્ત્ર સિવાય આપણે તો બીજી બીજું ફાવતું નથી. અધ્યાત્મ શાસ્ત્ર વાંચવું ને આ શાસ્ત્રમાં તો કુદરતી બીજી આડીઓડી વાત નથી. વચનામૃતમાં બધે બોલે બોલે અધ્યાત્મનો વિષય ભર્યો છે, એ વિશેષ વાત છે.
આજ પૂરો થયો, કાલ ક્યારે દિવસ આવે ને, તો આજ ક્યારે વાગે, 8 વાગે એમ
કાયમ હોય તો તારે શું લેવા દેવા કે કઈ લેવા દેવા નથી. દેવ ગુરુ શાસ્ત્ર મારું સ્વરૂપ બતાવે છે, દેવગુરુ શાસ્ત્રની સામે જોતા એમાં બી વિકલ્પ આવે છે કે મારા સ્વરૂપના આ દર્શાવનારા છે, મારું જે મૌનાનંદ સ્વરૂપ બસ એને આ સિદ્ધિ સિદ્ધ બતાવે છે. અંદરમાં મારું સ્વરૂપ દેખાય છે અને બહારમાં એના દેખાડનારા દેખાડે છે. મેમાં સ્વરૂપ સિવાય ત્રીજો કોઈ વિષય આવતો નથી. એવી રીતે દેવગુરુ શાસ્ત્રને જે જોવે છે એ પ્રયોજનભૂત રીતે જોવે છે, બીજી રીતે જોવે તો એ દેવગુરુ શાસ્ત્રને પણ પ્રયોજનભૂત રીતે જોતો
નથી.
એ રીતે પ્રયોજનને અનુલક્ષીને વાત લીધી છે. પછી બીજી વિશેષ વાત લે છે,
જય ઉદ્ધાર.